स्वीयं स्वानुभावमखिलं श्रुतिसारमेकं अध्यात्मदीप्तमतितीर्षितता समुन्दं संसारिणा करुणया पुराणगुह्यम् तं व्याससूनुपयामि गुरु मुनीना भूते महद्धीर्य इमा पुरो विभो निर्मायशेते यदमूषपुरुषम् भुङ्क्ते गुणांसो दशसो दशात्मक सोलङ्कृचिष्ट भगवान् वचन करारविन्देन करारविन्दुं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्र स्वागत छे। भगवान परम कृपाळु परमात्मा श्री कृष्णचंद्र एमनी शक्ति स्वरूपा श्री राधा रानी अने एमना वैष्णव पार्षद वृंद तमने बधाने खूब भक्ति शक्ति आपे एवी हृदय थी शुभकामनानी साथे આજના આ પાવન પવિત્ર સત્સંગમાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ગુણો, ખાસ કરીને એમના દિવ્ય સ્વરૂપની ચર્ચા અને દ્વારિકાના ભક્તો કઈ રીતે ભગવાનની દિવ્ય છબી ઝાંખી દર્શનને નિહાળે છે એનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં શુકદેવ ગોસ્વામી ના અનુગ્રહિત અનુકંપા પ્રાપ્ત શિષ્ય સુત ગોસ્વામી નૈમિષારણ્યમાં સંભળાવી રહ્યા છે. બહુ પાવન પવિત્ર શ્લોક છે. હું તમારા ચરણોમાં નિવેદન કરું કે ધ્યાનથી સાંભળો અને પ્રેમથી બોલો. ઓકે.
શ્રીયો નિવાસો યસ્યો ર, શ્રીયો નિવાસો યસ્યો ર, પાન પાત્રમ મુખાંબુજમ, પાન પાત્રમ મુખાંબુજમ, બાહવો લોકપાલાના, બાહવો લોકપાલાના, સારંગાણામ પદાંબુજમ, સારંગાણામ પદાંબુજમ, શ્રીયો નિવાસો યસ્યો ર, પાન પાત્રમ મુખાંબુજમ, બાહવો લોકપાલાના, સારંગાણામ પદાંબુજમ.
શ્લોક નું ગુજરાતી અનુવાદ આંતરરાષ્ટ્રીય સંઘના આચાર્ય કૃષ્ણ કૃપા શ્રી મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ નું વક્ષસ્થળ ભાગ્ય દેવી શ્રી લક્ષ્મી નું ધામ છે. જે કોઈ જે કઈ સુંદર છે તેની પાછળ ભક્તિ આંખો માટે તેમનું ચંદ્ર સમાન મુખડું અમૃતનું પાન કરવાનું પાત્ર છે. તેમની બાહુઓ પ્રશાસક દેવતાઓના આધાર સ્થાન છે. અને જે ભક્તો ભગવાન સિવાય અન્ય કોઈ બાબતની કદી વાત કરતા નથી કે ગાન કરતા નથી તેમના માટે તે ભગવાન દ્વારકાધીશના ચરણ કમળ એ જ આશ્રય સ્થાન છે. કેટલું સુંદર વર્ણન ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં આ ઋષિ મુનિઓ કરી રહ્યા છે. વાસ્તવમાં ગુણ ગાવા લાયક અથવા વખાણ કરવા લાયક આ ત્રિભુવનની અંદર કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે ભગવાન અખિલેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર. અને આ ત્રિભુવનની અંદર જેટલા મહાન વ્યક્તિઓ છે અર્થાત જે જન્મ મૃત્યુથી પાર છે, જેમને ત્રણેય કાળનું જ્ઞાન છે, એવા ઋષિ મુનિઓ અને દેવતાઓ આ બધા એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના જ ગુણગાન ગાય છે. અને આનું પ્રમાણ છે વેદ, ભાગવતમ, રામાયણ આદિ આપણા સનાતન ધાર્મિક ગ્રંથો. તો મહાન બનવું હોય તો મહાન વ્યક્તિઓની પાછળ ચાલવું પડે. મહાજનો ગત એન સપંથા. મહાજન કોણ છે? સ્વયંભુ, શંભુ, નારદ, કુમાર, કપિલ, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, વૈયાસકી અને સાક્ષાત કાળના દેવતા એવા યમરાજ. આ 12 વ્યક્તિઓ ને શ્રીમદ ભાગવતમમાં મહાન જન કીધા છે. એ સિવાય પણ અનેક દેવતાઓ અને અનેક ઋષિઓ છે. તો શ્રીમદ ભાગવતમની આ દિવ્ય પવિત્ર લીલા એ વૈષ્ણવોની ધન સંપત્તિ છે. યદ વૈષ્ણવાનામ ધનમ, ભાગવતજીમાં લખ્યું છે કે વૈષ્ણવોનું ધન સંપત્તિ આ ભગવાનની લીલા છે. એટલા માટે મનુષ્ય જીવનમાં સૌભાગ્યશાળી જીવાત્માને કૃષ્ણના સાચા વૈષ્ણવ ભક્ત સંતનું મિલન થાય તો એને એના સ્વરૂપનું જ્ઞાન થાય છે. પાછળ સંભળાય છે ને? ઓકે, સમજાય પણ છે ને? ઘણી વાર સંભળાય ને સમજાય એમાં અંતર છે. તો સંતનો સંયોગ, સંતનું મિલન થવું આપણા જીવનમાં પાપોનો અંત લાવે છે અને ભૂતકાળમાં કે ભવિષ્યમાં અથવા વર્તમાનમાં આપણા જીવનમાં આવનાર અનેક દુઃખ, સંકટ, ચિંતા, ઉપાધિ, ક્લેશનું મૂળ કારણ છે આપણા કરેલા કર્મો, અથવા ચોખ્ખા શબ્દોમાં કહીએ તો આપણા દ્વારા થયેલા પાપો. અને પાપોનું પરિણામ જીવનમાં દુઃખ રૂપે આવે છે. અચ્છા, પાપની પણ કોઈ પરિભાષા આપો. બરોબર છે, પાપોની પણ પરિભાષા કોઈ કે પાપ કોને કહેવાય? ઓહો, તો બધા કહે ચોરી કરવી ને આમ કરવું ને માંસ ખાવું, આ તો બધા મોટા મોટા પાપો છે. આપણું ભાગવત ખાસ કરીને વૈદિક સાહિત્ય તો ત્યાં સુધી કહે છે કે ભગવાનની ભક્તિ સિવાયનું તમે જે કઈ કામ કરો છો ને અલ્ટિમેટ એ પાપ જ છે. બધાને કહેશો બીજું કઈ કરવું? ભગવાનની ભક્તિ સિવાયની કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ કાર્ય ચાલતું હોય જેનું લક્ષ્ય ભગવાન નથી તો એ અંતત પાપમાં ફરી જશે. કારણ કે વાસનાને વિકાર, કામનાને ક્રોધ પ્રગટ કરશે અને અંતે એ વ્યક્તિ પાપમાં જ પ્રવૃત્ત થશે. એટલા માટે શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર વાત કીધી કે વસ્તુત બુદ્ધિ શુદ્ધ નહે કૃષ્ણ ભક્તિ વિના. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એટલે કે ભગવાનના નામનું કીર્તન, ભગવાનના નામનું શ્રવણ, સ્મરણ, નવધા ભક્તિ નથી કરતા ત્યાં સુધી બુદ્ધિ શુદ્ધ પવિત્ર થાય નહીં. પછી તમે બીજું કાંઈ પણ ભજન કરો કે ગમે એનું કરો, અને એના એ પ્રમાણો છે કે જે કૃષ્ણ સિવાય બીજા કોઈની ઉપાસના ભજન કરે છે તો એના જીવનમાં ઇતિહાસ પ્રમાણ છે કે ક્રોધ, કામ, લોભ આદિ દુર્ગુણો, અહંકાર, મમતા આદિ જે વિકારો ગયા નથી. જો તમે કેટલા મોટા મોટા અસુરો, કેટલા મોટા મોટા ઋષિઓની કથાઓ છે જે બીજા બીજાનું ભજન, તપ, સાધના આપણી કરતા બહુ હારી કરતા, છતાં પણ અંતત એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તો કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુ સચ્ચિત આનંદ વિગ્રહ છે અને એમનું ભજન કરવા વાળો વ્યક્તિ સચ્ચિત આનંદ રૂપી સંપત્તિને પામે છે. કારણ કે ભગવાન પ્રકૃતિના સ્વામી છે. પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રિગુણાત્મક માયા શક્તિ, અને કૃષ્ણ માયેશ્વર, માયાના ઈશ્વર. અને આદિ સબ એના સિવાય જેટલા દેવતાઓ, જેટલા મનુષ્યો, નાગ, કિન્નર, ગંધર્વ, ચિત્ત, ચારણ, જે કાંઈ જાતિ છે એ પ્રકૃતિની અંદર છે. કૃષ્ણ પ્રકૃતિના સ્વામી છે. તો પ્રકૃતિથી, માયાથી પાર જવું હોય તો મામેવ યે પ્રપદ્યંતે, કૃષ્ણ ગીતામાં કહે છે કે મારી શરણમાં આવવું પડશે. તો કહાં શુદ્ર જીવ માયાર કિંકર, ઓર કહાં કૃષ્ણચંદ્ર માયેરીશ્વર. ક્યાં આપણે બધા શુદ્ર જીવો માયાના કિંકર બની ગયા છે, દાસ અને ભગવાન માયાના સ્વામી છે. તો દાસનું કર્તવ્ય છે ભગવાનનું શરણ લઈ અને એની ભક્તિ કરવી, પણ એના વિરુદ્ધમાં, એનાથી વિમુખ થઈ, માયાથી પ્રભાવિત થઈ, પાપ કર્મોની વાસનાથી બનેલો સ્વભાવ લઈ અને એ માણસ પૃથ્વી ઉપર કેવલ પાપાચરણ કરે છે અને ફળસ્વરૂપ દુઃખ, દુઃખ, મૃત્યુ અને અંતે નરકે ગતિ. પણ આવી દુર્ભાગ્યમય પરિસ્થિતિમાંથી પાર ઉતરવું હોય તો કોઈ સાચા સંત વૈષ્ણવને જીવનમાં એમના દિવ્ય ચરણોની સેવા, એમના સંગને લાવો. તો દુઃખ અને પાપનો અંત એક સાચા સંત કરી શકે. શું? શેના દ્વારા? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા. એટલા માટે સંપૂર્ણ વિશ્વમાં કરોડો જીવોને શુદ્ધ, પવિત્ર અને આનંદમય અને મુક્તિના માર્ગે વાળ્યા એવા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત ઇસ્કોન સંસ્થાના આચાર્ય શ્રીલ પ્રભુપાદજી ની પરમ કૃપા કરુણા ને આપણે બધાએ માનવી પડશે કે એમની જ કોઈ શાખા, એ વૃક્ષની કોઈ શાખા એ ભાવનગરમાં કલમ લાગી અને એના કારણે એ વૃક્ષના ફળ, એ છાયો, એના ઉપકરણોને જીવાત્માઓ પામી અને મનુષ્ય જીવનને સાર્થક કરશે. એટલા માટે તમે બધા જૂના વર્ષ, નવું વર્ષ, નવા વર્ષમાં બધાને પૈયા લાગ્યા ને વડીલોને, શું કે નવા વર્ષમાં શું કહેવું? હામાં મળે તો શું કહેવાય? નવા વર્ષ હે શું કહેવું? તમે હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. આમ હેપી નવું વર્ષ મુબારક એમ કહેવાય થઈ જાય. આપણે ઘણા કે ને ક્રિશ્ચન લોકો 31st પૂરી થાય પછી બીજા દિવસે મળે હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. તો ઉઘરાણી બિલ હેપી ન્યુ યર કરે ભરાય જાય તો હેપી ન્યુ યર ભરજો તમે, કે ભાઈ નહીં ઉભા હોય કે હેપી હેપી. પ્રભુપાદજી કહેતા હેપી થવું હોય તો ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. મહામંત્ર જપે ઈ કૃષ્ણની કૃપાથી હેપી અર્થાત આનંદી થઈ શકશે. નહીં તો બીજું કોઈ પણ ઉપદાન કાર્યક્રમ નહીં કરે, સુખી નહીં થાય. તો નવા વર્ષમાં એક નિર્ણય લેવો જોઈએ, એક સંકલ્પ કે નિત્ય સત્સંગમાં જઈ અને સત્સંગને જીવનમાં ઉતારશે. કેમ છે, લેવા જેવો છે નવા વર્ષમાં? નહી તો અમે નિત્ય સત્સંગમાં જઈએ તો એવા ને એવા, એવું નથી કરવાનું. એવા ને એવા નથી રહેવાનું, થોડું સુધરીએ, થોડું સુધરો, થોડું તોય બીજો જન્મ માણામાં મળી જશે. પછી વખતે કઈક ગુજ શુભાશે. બુદ્ધિમાન તો એને કહેવાય કે આના જન્મમાં પૂર્ણ પ્રયાસ કરે મુક્તિને પ્રાપ્તવાનો, ભગવાનના ચરણ, ભગવાનના ધામને પામવાનો. પણ ફૂલ દિલ્હીમાં ઇન્ટેલિજન્ટ ન બને તો હાફ, કમસે કમ અડધા. નવા વર્ષમાં પ્રત્યેક વૈષ્ણવે સંકલ્પ કરવો જોઈએ કે અત્યારે લગી એમના માંક્યું, ગુજરાતીમાં કે ને ધગેલ વંચા 150 માંક્યું એમના પરાણ્યા પરાણે, નહીં હવે હું થોડું નિયમથી જપ કરીશ, સત્સંગ કરી, સત્સંગની જ્ઞાન અમૃતને મારા જીવનમાં ઉતારીશ અને પૂર્ણ પ્રયાસ કરીને એક શુદ્ધ પવિત્ર વૈષ્ણવ થઈશ, જેથી મારું કુળ, મારા માતા પિતા, મારા ગુરુ, મારો ધર્મ ને મારા ભગવાન મારું ગૌરવ રહે. કોઈની સામે નીચું ન જોવું પડે અથવા મારા લીધે કોઈને આડું ન આવવું કરવું પડે. વ્યક્તિનો એવો એક સંકલ્પ હોય ને તમારો, ઠાકોરજી નિશ્ચિત તમને શક્તિ આપશે. પણ પ્રયાસ, ઈચ્છા આપણી હોવી જોઈએ, એ આપણી સ્વતંત્રતા છે. તો માનવ સમાજની અંદર પ્રત્યેક મનુષ્ય સ્વતંત્ર રહેવા માંગે છે, સ્વતંત્ર, ફ્રીડમ, સ્વતંત્રતા. ભગવાન આમ તો જીવ છે જ પરતંત્ર, સ્વતંત્ર કેવલ કૃષ્ણ છે. એની માટે ભાગવતજીમાં પ્રથમ શ્લોકના મંગલાચરણમાં કીધું વ્યાસદેવે, સ્વરાટ સ્વેન એવ રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પોતાની સત્તાથી શક્તિમાન છે અને સ્વતંત્ર છે, એ છે ભગવાન કૃષ્ણ. એ સિવાય બધા જીવો એ પરતંત્ર છે, ભગવાનની શક્તિથી બદ્ધ છે. પણ અજ્ઞાનના કારણે ઈ પરતંત્ર જીવ, એટલે કે આપણે બધા એમ સમજીએ છીએ કે અમે સ્વતંત્ર છીએ, અને એટલા માટે ભગવાનથી સ્વતંત્રતા લઈ અને પોતાની સ્વતંત્રતાનો આપણે ભગવાનની સેવા છોડી અને ભોગ વિષય વાસનામાં લિપ્ત થઈ અને ભગવાનના ચરણોમાં અપરાધ પાપ કરી દે. એટલા માટે ભગવાનની પછી માયા શક્તિ, જેવા જીવ ભગવાનને ભૂલે પછી નવ વરો હોય, જૂનું વરો હોય, સ્ત્રી શરીરમાં હોય, પુરુષ શરીરમાં, ભાવનગરમાં હોય, મુંબઈમાં, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ શરીરમાં હોય, ગમે એવી શક્તિ સ્થિતિમાં હોય, ભગવાનને ભૂલે એટલે પછી માયા એને પકડે તરત જ. જ્યાં કૃષ્ણ ત્યાં માયા નથી, પણ ભગવાન નથી એટલે તરત ત્યાં માયા. જેવી રીતે સૂર્ય નથી તો ત્યાં અંધારું છે, આ જગત અંધકારમય છે, સૂર્યના કારણે પ્રકાશ. તો એટલા માટે સમજવું, અને માયા પછી જીવનું બહુ સારું સ્વાગત કરે. બહુ સૌથી પહેલા એને એક એક શરીરમાં હે ને, કોઈ શરીરની અંદર પ્રવેશ કરાવે. માયા કેવું સ્વાગત કરે તમારું બધા જોયું ને, આપણે બધાનું સ્વાગત થયું પણ આપણે ભૂલી ગયા. એક 9 મીટરની બનેલી સેન્ટીમીટર થેલીમાં આપણને પહેલેથી જ નાખી દીધા, અને મળમૂત્રની વચ્ચે, અને ઊંધા ધનુષ આકારમાં. તમે જોયું હશે માના શરીરમાં જે અવસ્થા હતી, માથું ઊંધું હોય, પગ ઉપર હોય. અત્યારે ઓલા રામદેવ બાબા ઓલું કઈક શીર્ષાસન કરાવે, એક મિનિટ કરજો, 9 મહિના એમ રહી ને આવ્યા. અત્યારે નથી થતું ને ઘણા કરો છો કસરત, શારીરિક કસરત. પૂર્ણ ભક્તિ યોગ એટલો સામર્થ્ય છે કે આહાર વિહાર યુક્ત છે તો કોઈ કસરત કરવાની જરૂર નહીં રહે. પણ આપણે થોડા કામદેવ વશમાં નથી, એટલા માટે રામદેવની થોડી જરૂર પડે. આપણા મનની ઈચ્છા, થોડો ઢોકળા હોય, જલેબી હોય, થોડો હારી પેટ હાલે, પછી કરો કસરત. વશમાં હોય જીભ તો કોઈ કસરતની જરૂર રહે નહીં. આપણા વડીલો ક્યારેય કોઈ આસન નથી કર્યા, પણ તો એકદમ તાજા મજા આસન કરવા વાળા બધા આસને ઉભા નહીં થઈ. ઓકે, શીર્ષાસન કેટલું કષ્ટમય આસન છે, પણ 9 મહિના આપણે એ બધા, અને એ આંખની વચ્ચે ઊંધા લે માયાએ સ્વાગત કર્યું છે આપણું, કારણ કે ભગવાનને ભૂલ્યા ને. માતા ખાઈ રસ ઉપર પડે બધું, અને એટલું કષ્ટ, એટલું દુઃખ, પણ રોઈ નો એક ગર્ભમાં જીવ રોઈ નથી એકતો, એટલા માટે તો બહાર આવતાની સાથે કેવલ રોવાનું હતું. કારણ કે અહીં આ 2-3 મહિનાથી રોવું હોય પણ ગાળામાં રોઈ પણ નથી શકતો. ભાગવતજીમાં કપિલ દેવ ભગવાન દેવહૂતિ માતાને આ સ્પષ્ટ જ્ઞાન આપે છે જીવની દશા. કર્મણા દેવ યત્રે ન, કર્મના કારણે જીવ પુંસા મનુષ્યના હૃદયમાં પ્રવેશે. અને કેવી રીતે શરીર બને બહુ સુંદર વર્ણન. અને ત્યાંથી જન્મ લીધા પછી તે રોગ અને ગઢપણ જેવા આવ્યા હતા એવા જ પાછું સ્વાગત, જવામાં માયા સ્વાગત કર્યા. દાંત વગેરે ના આવ્યા હોય દાંત કાઢ નાખે જતા પહેલા, બહુ તકલીફ છે જીવનમાં. અંતે કાલ કાલોસ્મી, ગીતામાં કૃષ્ણ કેવું કામ, પણ તોય તે ગઢા થાય, ગઢપણ નજીક આવી રહ્યું છે, ગઢપણ તરફ આપણે જઈ રહ્યા છીએ, છતાં મોજ પાપ ભોગ વિષય વર્ષોના વર્ષો રાજને દી આમ નામ કરાય છે. ગાય પાછા બાળપણ ને જુવાની માળધૂત બાજુવાળા નું તારું, એના કેવું બાજુવાળા નહીં, આપણું નથી ફ્રેશ. કેટલા ભજનો ઘસી નાખ્યા, પ્રિન્ટ ની પ્રિન્ટ સાંભળી સાંભળી, કથાઓના વ્યાખ્યાનો, પણ આપણી બુદ્ધિ એટલી ડલ ડાઉન પોઝિશન ઉપર છે કે સત્યને સમજવા છતાં પણ સત્ય ઉપર આપણે સ્થિર રહી શકતા નથી. પણ જો કોઈ સાચા સંતની કૃપા વરસે અને આપણે થોડો પ્રયાસ કરીએ તો નિશ્ચિત ભગવાન આપણને હાથ પકડે તારે. એટલા માટે સમજવું જોઈએ કે જે વ્યક્તિ ભગવાનથી શરણમાં નહીં આવે, ભગવાનથી પરતંત્ર નહીં થાય, તો માયા દ્વારા એને પરતંત્ર થવું. કોઈ વસ્તુ મારા, આપણું શરીર પણ આપણા હાથમાં નથી, તમારા વાળ તમારા હાથમાં નથી, કાન શરીરની કોઈ ઇન્દ્રિયો આપણા હાથમાં નથી. પ્રકૃતિ શરીર આપે છે, શરીરને વધારે છે, શરીરને ઘટું કરે અને શરીર લઈ લે છે. આ બધાની સત્ય સ્થિતિ છે. એટલા માટે ભાગવતમાં સુખદેવ ગોસ્વામી સ્થાને સ્થાને અનેક જગ્યાએ પુરંજન ઉપાખ્યાન આદિ પ્રસંગોમાં જીવને આ શરીરની અને માનવ જીવનની આ દુર્દશાનું વર્ણન કરે છે. પુરંજન, પુરીમાં રહેનાર એક આત્મા, શરીરની અંદર રહેનાર એક વ્યક્તિ, અને જેને કાલ કન્યા હરે લગ્ન થયા છે. પુરંજન ઉપાખ્યાનમાં રૂપક છે કાલ કન્યા. કાલ કન્યા કોણ છે? કાલ કન્યા એટલે ગઢપણ. કોની દીકરી છે? મૃત્યુની. કાળની દીકરી છે, મૃત્યુની દીકરી છે ગઢપણ. એ પકડે છે વિવાહ એના જીવ આવે શરીર આરે થયા અને કાળ એ બુઢાપા ખાય. કેવી દુર્દશા આના જીવનમાં મનુષ્ય ભોગવે છે, છતાં પણ આંખ ઉગડતી. પશ્યનપી ન પશ્યતિ, જોતા જોવા છતાં આંધળા હોય. ભગવાન શ્રી કૃષ્ણના વૈષ્ણવ ભક્તો પૂર્ણ પ્રયાસ કરી અને માનવ સમાજના પરમ ઉદ્ધાર અર્થે આવી સંસ્થાઓ ખોલે છે અને સનાતન ધર્મ ગીતા ભાગવતનું પરમ પવિત્ર જ્ઞાન પ્રદાન કરે. અને જેને શ્રવણ કરી વ્યક્તિ જીવનના લક્ષ્યને પામી શકે. શ્રુત્વા ધર્મ જાણાતી, શ્રવણ કરવાથી વાસ્તવિક ધર્મ સમજાય છે. અને શ્રુત્વા ત્યજતિ દુર્મતિ, ભગવાન શ્રી કૃષ્ણનો ગીતા ભાગવતનો સંદેશ કથા સાંભળવાથી દુર્મતિ સુધરશે. તમે રામાયણમાં એક કથા સાંભળી છે, ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીને જ્યારે વિશ્વામિત્રજી સુબાહુના અને મારી જેમને યજ્ઞમાં વ્યવધાન આપતા હતા એના નિરાકરણ માટે રામ લક્ષ્મણજીને સાથે લઈ ગયા. તાડકા વધ કર્યા પછી ભગવાન શ્રી રામચંદ્રજીએ સુબાહુનો વધ કર્યો અને મારીચને 100 યોજન સમુદ્ર પાર ફેંકી દીધો એક જ અવળા બાણથી. અને ત્યાર પછી જનકપુરના રસ્તે જ્યારે ભગવાન વિશ્વામિત્ર સંગે જાય ત્યારે રસ્તામાં એક અહલ્યા પ્રસંગ. અહલ્યા શું છે? પથ્થર બની ગઈ છે, પથ્થરાકાર. ગૌતમ સાપવશ ઉપલ દેહ ધરી ધી. તો કહે છે કે સીતાને પ્રભુ પરણવા જાય છે. તો સીતાજી વિશે રામાયણમાં લખ્યું છે, સીતાજી નિર્મળ મતી. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી. જાસુ યુગ બદ કમલ મનાવુ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. સીતાજીની કૃપાથી નિર્મળ મતિ પ્રાપ્ત થાય. તો નિર્મળ મતિ, નિર્મળ મતિ આગળ પ્રભુ જઈ રહ્યા છે, તો વચ્ચે જળ મતિ. આ પથ્થર એક જળ બતાવે છે, તો જળ મતિને ઓળંગે તો નિર્મળ મતિ મળે ને. ભક્તો સાહિત્યના વિદ્વાનો લીલા ઉપરથી સિદ્ધાંત રસ પ્રદાન કરે છે. અને ઈ જળમતી કઈ રીતે નિર્મળ બનશે? ચરણ કમલ રજ, પ્રભુના ચરણ કમલોની રજ, ચરણોની ભક્તિ પ્રાપ્ત થાય તો મતી જે જળ બની ગઈ છે વિષયોમાં ઈ નિર્મળ થાય, પવિત્ર થાય, પરમ જ્ઞાન પ્રદાન થશે. તો હરિભજન, હરિભક્તિ, સાધુ સેવા, સંગ વિના આ જળ મતી જ્ઞાન હોવા છતાં પશ્ય નથી ભૂલી જાય. અજ્ઞાન મોહ નિશા શોભન હારા, જાગતા હોવા છતાં સુતેલા. ના માટે ચૈતન્ય મહાપ્રભુ કે જીભ જાગો જીભ જાગો, ગોરા ચાંદ બોલે જાગો જાગો, આ માયાના અજ્ઞાનના ખોળામાં સુતા છો, જરા જાગો, તમારા સ્વરૂપને ઓળખો, પ્રભુ પરમાત્મા સાથેના દિવ્ય સંબંધને ઓળખો અને એમના સંબંધ ભક્તિ કરી અને જન્મ મૃત્યુના ફેરામાંથી છૂટો. પણ કોણ જાગે? સવારમાં હોય ને ભક્તો જગાડે તો ઘડી ખોવા દે ને, ઘણા કે પ્રભુજી તમે કહો સાચું કરવું છે પણ સમય સમય ઘડી ખોવા દે છે. કારણ કે સંતો તો જનેતા કરતા બહુ સારું કામ એવું કે છે કે માં તો સુવડાવે પણ સંતો જગાડે છે. સુવડાવવામાં એ પ્રેમ છે અને જગાડવામાં એની કરતા વિશેષ પ્રેમ છે, પણ એ બાળકને અજ્ઞાન વય સમજાય. તો પ્રસંગના પડદામાં રહી આદેશમાં રહી એક સુંદર વાત ભગવાન પોતાની લીલાથી પ્રકાશિત કરી રહ્યા છે રામાયણની અંદર, કે જડમતી આ જો અને સુધારવી હોય મતીને ફ્રેશ પવિત્ર નિર્મળ તો કેવલ ભગવાનના ચરણ કમલોની ભક્તિ રજથી જ થશે. તો અને આવી સ્થિતિ આવી મતિ થાય ત્યારે સત્યનું દર્શન થશે. આપણે આપણા સ્વરૂપને વાસ્તવમાં ભૂલી ગયા છે. કૃષ્ણના દાસ છીએ, કૃષ્ણની સેવા કરવી જોઈએ, એની બદલે માયાના દાસ થઈને સંસારની સેવા કરવી, શરીરની સેવા કરવી. અને સ્વરૂપ બદલાય નહીં, સેવા એ સ્વભાવ છે. એટલે ભગવાનની નહીં કરો તો શરીરની સંસારની. અમુક લોકોને મેં જોયા બોમ્બેમાં, ભાવનગરમાં એસી મને ખબર, ભાવનગરમાં તો હું નથી નીકળતો બહાર, તો મુંબઈ તો બચપનથી લઈને જીવન વિતાવ્યું છે. અમુક લોકો સવારમાં જાગીને મોટા મોટા રૂપિયા વાળાને જોયા, અડધો કલાક ગાડીને પોતું મારે પોતું જોયા છે. અહીંયા ઘણા રહેશે ટુ વ્હીલર રૂમાલ પણ એટલી માળા માળા નહીં કરે પાંચ મિનિટ, પણ એ ગાડી સેવા કે પતરાયેલી લોખંડની કે ગામની ધૂળ ચોંટાડીને ટાયરે ઘરમાં લાવ્યા છે, તરો સાફ માળા નહીં બને, માળા માટે ટાઈમ નથી. લોકો જુઓ શરીરની સેવા હું જીવની કુતરાની માણાની એ તો સમજા, લોખંડ ની કરે ટાયર ની કરવી પડે, કારણ કે આસક્તિ મારી છે, કારણ કે સેવા તો કરશે. ગઢા થઈ જાય એનું છોકરા નહીં માને તો એ અંદર ઉભા રહ્યા રહ્યા બળશે. અને કોઈ કોઈ ભક્તો આ વાતને સાંભળી અને જીવન પવિત્ર કરે, પણ જેનાથી નથી થતું એ અજ્ઞાની વળી પાછી એની મજાક અને મશ્કરી કરે અજ્ઞાની સ્વરૂપને ભૂલી ગયેલા આળસુ, અનેક જન્મોથી અનેક યોનિઓમાં અનેક વર્ષો સુધી જેમણે ખાધું પીધું ને ભોગ જ કર્યો છે, એટલે બીજું કઈ ફાવતું નથી અને એમાં જ રચ્યા અને પૂછ્યા છે, એવા લોકો માટે સંતો સુખદેવ વ્યાસ નારદ અને એની પરંપરામાં આવનાર ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ અને એના શિષ્યો પ્રશિષ્યો શ્રીમદ ભાગવત રૂપી સૂર્યને પ્રકાશિત કરે. શ્રીમદ ભાગવત ના જ્ઞાન એક સૂર્ય થી કે આવડા નહીં જાગે, એક આ ઉપરી સૂર્ય થી આ લોકોને આંખો નહીં ઉગડે. એટલા માટે ભાગવત ના જ્ઞાન અમૃત અને ભાગવત રૂપી સૂર્ય નું જ્ઞાન પ્રકાશિત કરે. અને જોવામાં આવે છે, હું માનું છું તમે લોકો પણ આ વાતનો અનુભવ કરતા હશો કે કૃષ્ણના દર્શન કૃષ્ણની કથા જેને થોડીક પણ લાગી છે, થોડુંક પણ હૃદય પવિત્ર થયું છે, એ આતુર હોય છે ક્યારે ગુરુવાર, ક્યારે શુક્રવાર, ક્યારે સત્સંગ, હે ને? તો એની માટે કોઈ ચાર્જ દેવામાં નથી આવતો, હે ને? બીજી જગ્યાએ તો કરવું પડે છે કેટલું કામ, પણ શુદ્ધ ભક્તિ, શુદ્ધ ભાગવત અને ભગવાનની કથાનો સ્વરૂપ જ છે કે એને મૂળ સ્વરૂપમાં દેવામાં આવે તો સ્વાભાવિક ચિત્તને આકર્ષિત થાય. તો વાત હોય છે, જેવી રીતે પ્રસંગ તમારી સામે અમારે થોડો કહેવો છે, કેવળ સ્મરણ કરાવવું છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દ્વારિકાથી હસ્તિનાપુર મહાભારતના યુદ્ધનો નિર્ણય અને એનું સંચાલન કરવા માટે ઇન્દ્રપ્રસ્થની અંદર જઈ ગયા. અનેક સલાહ, સૂચન, મીટિંગ, ઈષ્ટ ગોષ્ઠી, અંતે યુદ્ધનો નિર્ણય. 18 દિવસ મહાભારતનું મહાન યુદ્ધ, જેમાં 18 અક્ષરની સેના અડાઈ ગઈ. ભારત વર્ષના મોટા મોટા વીર યોદ્ધા અતિરથી મહારથી બધા સમાપ્ત થઈ ગયા, કાળના મોતના બધા. કારણ કે ધર્મ સંસ્થાપના થાય ભગવાન પોતાના સ્વરૂપમાં જે અવતાર કાર્ય હતો એને પ્રારંભ પૂર્ણ વિરામ દેવા જઈ રહ્યા. પૂતનાથી પ્રારંભ કરેલો, પૂતનાથી પ્રારંભ કર્યો ઠાકોરજી, વિનાશાય છે દુષ્કૃતા, એને હવે પૂર્ણ વિરામ દેવા જઈ રહ્યા છે. કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં, અને 5 પાંડવોને ભક્તોને વિજય આપી પુનઃ દ્વારિકા જાય તો મહારાણી કુંતી બહુ સુંદર સ્તુતિ કરે, નમસ્તે પુરુષમ ત્વાધ્યમ ઈશ્વરમ પ્રકૃતિ પરમ, હે સૃષ્ટિના સર્જનાર, હે પરબ્રહ્મ ઈશ્વર, પ્રકૃતિના સ્વામી. ભગવાન કૃષ્ણ તો આશ્ચર્યમાં આવી ગયા. સ્વામી હું ઓળખું છું. કુંતી મહારાણી માં શુદ્ધ ભક્તિ હતી એટલે ભગવાન ને ઓળખી ગયા. કીધું નહીં નહીં, રોકાઈ જાઓ, તાકે હવે તમારા પુત્રો પરમ સુખી છે, કોઈની બીક નથી, રાજ્યનું શાસન એકમાત્ર ચક્રવર્તી સમ્રાટ છે મહારાજ યુધિષ્ઠિર, હવે તમને કોઈ ચિંતા નહીં જોઈએ, તાકે તમી વયા જાવ એનાથી મોટી શું ચિંતા. તમી જો રહેતા હોય તો આ સુખ મારે નથી જોતું, ભલે દુઃખ આવે, દુઃખ માગે કે નહીં. અને અંતે બહુ સુંદર પ્રાર્થના કરે તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને વળી 4 મહિના રોકાઈ. અને આ બાજુ દ્વારિકાની પ્રજા, દ્વારિકાવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં એમના મુખચંદ્રને જોયા વગર અતિ આકુળ વ્યાકુળ, ખાસ કરીને દ્વારિકાની પટરાણીઓ રુક્ષ્મણી ઇત્યાદિ ભગવાનને જોયા વગર, તમે જુઓ સ્વાભાવિક સમજી શકો કે જે ભગવાન શ્રી કૃષ્ણની કથા વગર નથી રહેવાતો એ ભગવાન, જેને સાથે ખાધું પીધું રહ્યા છે એ લોકો કઈ રીતે રહીએ કે એના વિરહમાં. જોકે ભગવાનની ભગવાનની કથા અભિન્ન છે. ધ્રુવ પ્રહલાદ અને ભક્તો તો ત્યાં છે કીધું કે તમારી વગર રહી જશો એક વાર, પણ તમારી કથા વગર નહીં રહીએ. અને આ વાત ની ગોટીઓ પણ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મશાપમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે પુરિદાજના. હે કૃષ્ણ, તમારી કથા શ્રવણ કરવાથી જ મહામંગલ પ્રદાન કરે, અમૃત, સાક્ષાત અમૃત છે તમારું ચરિતામૃત. ભગવાન શ્રી કૃષ્ણ જયારે મથુરા ગયા ને તો ગોપીઓના પ્રાણ શરીરમાં ટકે એમ નહોતા, પણ ભગવાને કીધું કે આયા છે, હું આવીશ, તો આવીશ એક વચન, એક આશ્વાસન ગોપીઓના પ્રાણ હૈયામાં ધારણ રાખેલું. પણ અતિ વ્યાકુળ ચિંતિત અને એ વખતે જ્યાં જોવેલા કૃષ્ણ અંદર બહાર ઉપર નીચે આંખો બંધ સ્વપ્નમાં કૃષ્ણ. રાધારાણી કહે છે કે હાય રે વેરણ નિદ્રા, જ્યારથી શ્યામ સુંદર મથુરા ગયા ત્યારથી નિદ્રા મારી દુશ્મન બની ગઈ છે. જો આપણે બધા બહુ મોટા ભગત માનતા હોય આપણે તો એનું પ્રમાણ છે કે એને ઊંઘ ન આવે. હાડા હાથ આઠે તે પરાણે પરાણે જાગે. સમજવું જોઈએ કે જે ભક્તિમાં છાંટો નથી તો ભક્તિ હોય એને ઊંઘ છે. પ્રીતિ કરણ કી યે રીત નહીં, પ્રભુ જાગત હૈ ઓર તું સોવત હૈ. કહે છે કે કૃષ્ણ ની ભક્તિ કરો છો, કૃષ્ણ અરે પ્રેમ છે, પ્રભુ જાગીને વાસણે લઈને ઉપાસન તું ના કરો. પ્રેમી હોય તો એ તો વહેલા ઉભો થઈ જાય, શંખ ફૂંકાય પહેલા તો ઉભો હોય કે આપણે શંખ ફૂંકાય ત્યારે ઉભા હોય. પણ સંખ્યા ક્યાં ભાગીને જવાના, મેં જ ઉભા રહેવાના છે ગમે ત્યારે જાઓ. સારું ગમે ત્યારે આવે છે ને ઘણા દીજી દરવાજામાં આવતા છે, આ રસ્તે ફટફટ ફટફટ જાય છે તમે ગાળો જ દીધું. તો ભક્તિનું પ્રમાણ છે તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા ઇતિ નારદ ભક્તિ સૂત્રમાં. તો ગોપીજન શ્રી રાધારાણી કહે છે કે હાય રે નિદ્રા, વેરણ છે શ્યામ સુંદરના વિરહમાં. અને ક્યારેક ક્યારેક સ્વપ્નમાં જો આવી જાય તો સ્વપ્નમાં વળી શ્યામ સુંદર. આ દશા છે બ્રજની ગોપીઓની ભગવાન શ્યામ સુંદરના આ વિરહમાં, મથુરા જયારે ભગવાન છે ત્યારે. તો સ્વાભાવિક છે કારણ કે ગોપીઓ તો ભગવાનની પરમ પ્રિયતમા છે. તો આપસમાં લલિતા, વિશાખા, રાધારાણી ઇત્યાદિ વ્રજની અંદર જોઈ પણ વસ્તુ જોવે, વાદળ જોવે તો કૃષ્ણની યાદ આવે, કમાલ વૃક્ષ જોવે કૃષ્ણની યાદ આવે, યમુનાનું જળ બધે કૃષ્ણનું સ્મરણ કરાવે. તો રહી ન કે અને એવામાં ઉદ્ધવજી જયારે આવ્યા શ્યામ સુંદર નો મેસેજ સંદેશ ત્યારે રાધારાણી ઈ જ પ્રેમ ઉફાન ઉદ્ધવને જોઈ અને ક્રોધમાં પરિણિત થયું. પ્રણય કૂપ એને કહે છે જેને ભ્રમર કી. તો ત્યાં બહુ સુંદર વાત કરી છે, યદન ચરિત લીલા પિયુષ વિપ્ર. ભગવાન શ્યામ સુંદર કૃષ્ણની કથા ઈ બધી રાધા ઇત્યાદિ ગોપીઓ કહેવા માંડી. એ કે કોના દૂત છો? તાકે મથુરાથી ભગવાન, મથુરાથી કૃષ્ણ એ મોકલ્યો છે એનો સખો છો, એનો તમને સંદેશ ગોપીઓ તમને દેવા આવ્યો છે. તો કહે છે કે એ કપટી સીધું જ રાધારાણી શું કહે છે? આપણે બધા શું કહેવી છે? જય જગદીશ હરે. રાધારાણી શું કહે છે કે કપટી, હવે એના તો પ્રિયતમ છે પણ હવે કારણ કે એનો સંદેશ મળ્યો અંદરથી તો પ્રેમ પણ ઉપરથી કોપ, નાયિકાનો આ સ્વભાવ છે, બાન સ્વભાવ કહે છે. એ કહે છે કપટીનો દૂત છો તો એ કપટીના માણસ અરે અમારે વાતય કરવી. ઉદ્ધવજી કીધું કપટી, કૃષ્ણ કપટી છે? કૃષ્ણ તો સચિદાનંદ ઈશ્વર પરમ કૃષ્ણ, બ્રહ્માજી તો એમ કે છે. અને વેદવ્યાસજી કે સત્યમ પરમ ધીમહિ, દેવતામાં કહે છે સત્ય વ્રતમ સત્ય પરમમ, સત્યમ સત્ય જેનું નામ છે, સત્ય જેનું સ્વરૂપ છે એવા કૃષ્ણને તમે કપટી કહેશો? હા, અને કેવલ કૃષ્ણ અવતારમાં કપટ કર્યું એવું નથી, જેટલા અવતાર લીધા એમાં કપટ સિવાય કઈ નથી. હા, બહુ મોટી વાત. શું કપટ કર્યું? અરે સારામાં સારો આખી દુનિયામાં પૂજા એવો અવતાર મર્યાદા પુરુષોત્તમ રામ બનીને આવ્યા હતા, એના એ કૃષ્ણ બહુ સીધા સાદા સાધુ, પણ બાલીને વાહેથી મરીને સામે ન આવ્યા એને. વાલી સુગ્રીવના યુદ્ધમાં ભગવાન કૃષ્ણની વાહે કપટ કર્યું ને વાલી, અરે કપટ કર્યું કે નહીં? ભગવાન શંકર, ભગવાન શંકર ને આપણે કહીએ કે એની પાસે કઈ નથી, કઈ નથી એની પાસે, હજી કદી રાખતા નથી, બાકી સોના લંકા આપી દીધી રાવણ ને, પણ એને એમાં રસ નથી. અર્થાત શંકર ભગવાન પૂર્ણ વૈરાગી છે, વૈરાગી જેવું જીવન જીવે, પણ આપણે બહાર થી કહીએ કઈ ઘરે નહીં થાય ને, સમજો છો ને વાત. એક વખત શ્રી પાર્વતીજી મંદાકિની કૈલાસમાં જે ગંગાજી વહે છે ને, એનું નામ મંદાકિની છે ગંગાજી નું નામ, તો એમાં જળ ભરીને આવતા હતા. તો સિંધુ સુતા લક્ષ્મીજી આમાં મળ્યા પાર્વતીજી, તો એ તો બે ઈશ્વરોની પત્ની છે, એક વિષ્ણુ પત્ની એક શિવ પત્ની, અને એક સૌંદર્યની દેવી ને એક સાક્ષાત અન્નપૂર્ણ આખા જગતને ખવડાવવાળી માતા, તો એ બે મળી ગયા અમારા. લક્ષ્મીજી બરોબર કૈલાસમાંથી કઈક નીકળ્યા જતા હશે, તો પાર્વતીજી ના હાથમાં ગિરિજા મુસ્કાની કરી જોયેલી લીલા સત્ય. તો સિંધુ સુધા લક્ષ્મીજીએ આમ તો બે બેનપણી ને બે જ્ઞાની ને બે હરિશક્તિ ની બધું એક નું એક તત્વ રૂપ વિભિન્ન, અને બે ઈશ્વરોની પત્ની હોય એટલે એની વાતો થોડી ઊંચી હોય ને, અને બે ને અંદર થી સંબંધ હોય, અને સંબંધ જયારે ગાઢ હોય ને, આમ ગાઢ એટલે બહુ મિત્રતા પાકી હોય ને, એમાં મજાક મજાક એ થાય, નવા નવા એ મજાક ન કરે ને, જૂનાથી મજાક કરે ને ફ્રેન્ડ, રત્ન જડિત મણી લાગેલા છે, અને કમર બેલ્ટ બધું સોનું ને ગોલ્ડ ને મણીઓ થી ભરેલા, અને ભગવાન શંકર ભભૂત ભસ્મ ભાલે. તો સિંધુ સુધા લક્ષ્મીજી પૂછ્યું કે દેવી પાર્વતી તમારા ભિખારી પતિ ક્યાં છે? પણ પાર્વતીજી બુદ્ધિ છે ને, દેવી છે શક્તિ, એને કીધું બલિ મહારાજ ના યજ્ઞ માં ગયા છે. તો એના પતિ ની વાત કરી, ભિખારી તારો પતિ હતો, ગયો તો બલિ ના દે દે ત્રણ પગ ભૂલી મારા શંકર કે ગયા નહી લાવે. એને પૂછ્યું કે ક્યાં છે ભિખારી પતિ? તાકે બલી મારે ના યજ્ઞ માં ગયા છે એટલે હામું ગઈ છે, એનું પતિ માથે આવ્યું. તારો લક્ષ્મીજી એને બીજો પ્રશ્ન પૂછ્યો, સર્પ નકો સંગી કહા, એ કે સાપ હારે જેને મજા આવે, સાપ હારે જ રહી ક્યાં છે? કે એ શિર સાગર માં હૂટો છે. શંકર ભગવાન સાપ રાખે છે, તો લક્ષ્મીજી ને કીધું બીજી મજા કરો, સાપ હારે એને મજા આવે છે ને, શંકર ભગવાન ને સાપ હારે મજા તો રાખતો ને, તો એને કહું સાપ ની હારે જ રહેશે એ ક્યાં ગયા? તો વિષ્ણુ ભગવાન ની સાપ ભર્યું હોય છે, તો કે શિવ સાગર માં હું તાજા ઈ માથે ભરીને બેસું. એની બહુ રંગી બેલ વાલો તો નાચત કહા, કે ભાઈ પીવે ક્યારેક ક્યારેક, ખબર નહીં ભગવાનજી પીતા નથી, ક્યારેક ક્યારેક કૃષ્ણ પ્રેમ નેશ્વર. વાસ્તવમાં ભગવાન શિવ વિશે રામાયણ ને ભાગવત સ્પષ્ટ લખે છે કે એને સંસારનું ભાન જ રહેતું, કેવલ કૃષ્ણ રામ કથા મસ્ત. તો ક્યારેક ક્યારેક બહેલ ઉપર નંદી ઉપર બિરાજે છે ભગવાન શિવ, ક્યાંક જવું હોય તો, વિચરણ કરવું હોય તો, અને પૃથ્વીનો પ્રલય કરવો હોય ત્યારે ત્રાંડવ નૃત્ય કરે ભગવાન શિવ. નટરાજ રાજ નમો, નટરાજ મૂર્તિ ધારણ કરે. તો સિંધુ સુતા એ પૂછ્યું કે બળદ ઉપર આંટા મારે અને જાન ત્યાં નાચા કરે, કારણ કે એ તો ત્રિભંગ રૂપ લઈને ગોપીઓ વચ્ચે છે વૃંદાવન.
કારણ કે આ નાચ્યા કરે છે, નટવર છે આ. નાચો કઈ ધંધો નથી બીજો, નાચો આ નહીં કોઈ બીજો ધંધો છે. એ નાચે ગોપીઓ ની વચ્ચે નાચે સ્ત્રી ભંગ રૂપ લે. દેવી પાર્વતી વિષ્ણુ ઉપર નાખે ઈજ ગુણ તો કે છે. સુખા ચાવલો ચા બનારો ઈ કે જેને શંકર ભગવાન હકીકત કોઈ ની પાણી કોઈ કેવું ખાતા નથી પીઝા સાઉથ ઇન્ડિયન ઇડલી સંભાર એવું કૈલાસમાં દેવીજી બનાવતા નથી એવું કઈ વર્ણન નથી. શંકર ભગવાન એવું ખાતા નથી. રુખ સુખ ઈ ક્યારે કોઈ દઈ જાય, કોઈ ભગત ગંગાજળ ચડાવી જાય, કોઈ બીલીપત્ર મૂકી જાય, કોઈ ક્યારેક ભોગ લગાડી દે. તો વાસ્તવમાં રામેશ્વરમાં એની ગયા હતા તો ભગવાન શિવ ને ભોગ અને ભોગ મંદિરમાં ગયા હતા. સેતુબંધ રામેશ્વર જ્યાં ભગવાન શિવ આપણું ભોગ બને છે, ભોગ મંદિર ભગવાન શિવ ભજીયા ખાય છે. આપણે જગન્નાથ મંદિર માં ગયા છો ત્યાં ભોગ મંદિર જોયું છે. ભોગ મંદિર મતલબ જ્યાં ઠાકોરજી માટે ભોગ લાગે તો એ પણ એક દર્શન છે. તો ત્યાં તો બધો ભોગ લગાડવામાં આવે છે રામેશ્વરજી. પણ કહેવાનો અર્થ ભગવાન શિવ ને ભોજનમાં રુચિ નથી, એને ભજનમાં રુચિ છે. શેમાં રુચિ છે? ભજન. આપણને શેમાં છે? બે માં રાખો, ડબલ બે માં રાખો. એકલું ભજન નહીં થાય, એકલું ભોજન નહીં થાય. પણ એક વાત તમને કહી દઉં કે ભજન અને ભોજન નો સંબંધ છે. તમને એમ થાય કે ગમે એ ખાજે રાખીને ભગત થઈ જશો? ક્યારે નહીં થાય. માણાય નહીં થાય ભગત તો બહુ આગી વાત છે. કારણ કે જેનું ભોજન સાત્વિક નથી, શુદ્ધ નથી, એનું મન અને બુદ્ધિ ક્યારે પવિત્ર નહીં થાય. અને એ ભ્રષ્ટાચાર કેવલ એને રાઈટ ડિસિઝન. જ્યારે કોઈ વ્યક્તિ અશુદ્ધ વસ્તુ ખાય ને કૃષ્ણ પ્રસાદ સિવાય, એમાં વ્યસન અને નશો તો બહુ હીન વસ્તુ છે, એની ચર્ચા હું કરવા જ નથી. પણ કૃષ્ણ ભોગ વગેરેનું, પ્રસાદ વગેરેનું કોઈ બી ખાય ને, એ પણ બુદ્ધિને એટલી ભ્રષ્ટ કરી દે છે કે એનો રાઈટ ડિસિઝન પાવર બુદ્ધિ ડાઉન થઈ જાય. એ લઈને એને ખબર છે કે આમ નડે તો નહીં નહીં જોઈશું એમ જ. મતલબ એની બુદ્ધિ હણાઈ ગઈ છે. સમજાય? તો ભોજનનું અને ભજનનું બહુ કનેક્શન છે. ગીતામાં તો ભગવાને શ્લોકો લખ્યા છે આની ઉપર. આહાર વિહાર ઉપર યુક્ત રહેવું પડશે. પાપ એવ કૃષ્ણચંદ્ર ત્રીજા અધ્યાયના 14-13 શ્લોક તમે જુઓ નંબર. તો ભગવાન કહે છે કે મને અર્પણ કર્યા વગર કોઈ વ્યક્તિ કાંઈ પણ ખાય છે તો એ પાપ ખાય છે, અને પાપ ખાનારો કોઈ દિવસ સુખ કે સદગતિ ને પામે. ભગવાન સ્પષ્ટ બોલ્યા છે. પણ આવું તો ગુજરાતમાં અમે જોયું કે ગીતાનો પ્રચાર કરવા વાળા પાછા ખાય છે, પોતાની એમ સ્વભાવ ભરે છે. પોતાને એટલી ખબર નથી કે કૃષ્ણને અર્પણ તુલસી નાખ્યા વગર ખવાય નહીં. વિષ નો પીનારો કહા, વિષ કો આહારી કહા, વિષ ને પીવા વાળો ક્યાં છે? એ કે એ યશોદા ના ઘરે ભૂત નામ પીવે. ભગવાન શિવ ઉપર એક વાત આવે છે ના સીધા કૃષ્ણ કે વિષ્ણુ ઉપર ના કે દેવીજી. કારણ કે ભગવાન દેવતાઓ આટલું તને વિષ પી ગયા હતા શંકરજી, તો કે ક્યાં છે વિષ ને પીવા વાળા? તો કે એ પૂતનાનું હોય છે, પીવે છે અને બાકી રહી ગયું છે ગોકુળમાં યશોદાને. તો સિંધુ સુતા આન મિલી તરક સો તર્ક કરી, ગિરિજા મુસ્કાતી કર જારી લીના હાથ મેં. તો સતીજી ને દેવીજીએ પ્રણામ કર્યા લક્ષ્મીજીએ કે એ બે આપણા જે જ્યાં હોય એના રહેવા દેવી, અને આપણે બે આપણું કામ કરીએ. કોઈનું આમાં કાંઈ હાલે એવું છે નહીં, આમાં કોઈ એન્ડ આવે એવું છે નહીં. કારણ કે પ્રભુ સમર્થ, દેવી ભગવાન છે તો સમર્થ છે કાર્ય કરવામાં. ગુણોને આધીન કાર્ય અલગ અલગ કર્યો છે પણ શક્તિ તો સમર્થ. તો કહેવાનો તાત્પર્ય આ બે એકબીજા, પણ આને શું કહેવાય? વ્યાજ સ્તુતિ. અહીંયા રાધારાણી ઉદ્ધવજીની સામે નંદગાંવમાં વ્યાજ સ્તુતિ કરે છે કે કપટી છે તમારો મિત્ર,
કેટલો સુંદર કહે છે કે મારી શરણમાં જે આવે એને રાખું. ઓલી રાવણ ની બેન બિચારી ગઈ હતી, રાખી નહીં, સમય ન જોયું, લગ્ન ન કર્યા. અને લગ્ન ન કરે તો કઈ નહીં, નાક કાન કાપી નાખે, બીજા રે થાય એવું ન રહેવાય. કેટલા સીધા સાદા તણ, મારે કઈ નથી જોતું. એટલે બિચારા બલી મહારાજ કે માગી લો જે જોઈ, મારે તણ પગ જ જોઈએ. અને જયારે તણ દીધા ત્યાં શું વાત કરું, રામ અવતાર ની વાત કરું, વામન અવતાર ની વાત કરું, બધા અવતાર માં કપટ સિવાય કૃષ્ણ એ કઈ કર્યું નહીં. તો ઉદ્ધવજી ને મગજ ગયું, એને કીધું એને કૃષ્ણ એ કપટ જ કર્યું છે ને, તો પછી એની વાત જ મૂકો ને. હાલો કૃષ્ણ કપટી છે, કૃષ્ણ ની વાત જ છોડો, એને સંભાળવાના લીધી એને કોઈ સંબંધ જ નહીં, એની વાત છોડો. તો ઉત્તર રાજા રાણી ના આંખ માંથી આંસુ પડી ગયા, રોવા માંડ્યા. ઈ ના ઈ ક્રોધ કરતા હતા. સ્વાભાવિક સ્ત્રીઓ સમજી શકે છે, પ્રેમ નું હૃદય હતું. તો કે ઉદ્ધવ ઈ જ તો વાંધો છે ને, કે એની વાત મુકાય એમ છે, એને ભૂલી એકાય એમ છે. કદાચ કૃષ્ણ સામે આવે તો નથી, છતાં એમ જીવી રહ્યા છે. એ જીવવાનું કારણ શું છે? કૃષ્ણની કથા. અને એ કથાની એક બુંદ પણ જેના કાનમાં ગઈ અને એના પાપ બળી ગયા હોય, સાચી વૈષ્ણવ કૃપા થઈ હોય, તો એ સંસારમાં ગમે ત્યાં રહી લે, પક્ષીઓ ઘોડે દાણા ચણીને ભૂખ્યા તરસ્યા જીવન કાઢી નાખે, બધો સંસાર મેલી દે, પણ કૃષ્ણની કથા ન મેલી દે. એની કથાનો રસ જ એવો, કૃષ્ણને મૂકીએ કે એકવાર એ કે મેં મૂકી દીધા મથુરા નથી આવતી વાહે, પણ કૃષ્ણ કથા મૂકવાનું ઉદ્ધવજી તો કહેતો હતો જ આવતો નહીં થાય. સમજાય છે વાત? કે કૃષ્ણ વગર હું કહું છું કે દ્વારિકાના લોકોને વિરામમાં શું થતું હશે, પણ ભાગવત તો કહે છે કે કૃષ્ણ વિરહ વગર જેવા જવાય છે, કૃષ્ણ કથા વગર પણ રહેવા છે. આવો પ્રેમી જનોના આવા ઉદ્ગારો, આવી લીલાઓ અને આવું પાવન સ્મરણ કરીએ ને, ત્યારે આપણા ચિત્તની અંદર અનેક પ્રકારની જે ગ્રંથિઓ વાસનાઓ બધી નિર્મૂળ થઈ જાય, અનેક જન્મોના પાપ પડી જાય છે. સત્સંગની સમાન બીજું કોઈ તીરથ નથી અને બીજું કોઈ પુણ્ય સત્કાર્ય નથી. એટલા માટે ગીતામાં કૃષ્ણ અને જ્ઞાન એવા ભગવાન શ્રી દ્વારિકાધીશ હસ્તિનાપુરથી ફૈબાને કીધું, બસ હવે 4 મહિના તમે પ્રાર્થના કરી એટલે હું રોકાઈ ગયો, પણ હવે મારે દ્વારિકા જવું પડે એમ છે, કારણ કે મારે 16108 અને મોબાઈલ નથી, નહી વાંધો ના હોય, નેટવર્ક નતો થોડું ઘણું, એટલે મોબાઈલ નથી, એટલે જ રહીએ. અત્યારે મોબાઈલ વાળાને રહેવા નથી દેતા. એવું તો કૃષ્ણ નહીં કીધું, હું વિનોદમાં કહું છું. તો સ્વાભાવિક હા પાડી કુંતીજીએ કે ઠીક છે જાઓ. જેવું જવાનું તૈયાર થયું, રથ તૈયાર થયો, તો કૃષ્ણના સાથીનું નામ દારૂ, તમને ખબર હોય રુકમણીજીએ કીધું ને કે આવજો, તો દારૂ તરત ઘોડા તૈયાર થયો. અને સાત્યકી કૃષ્ણનો સખા છે, યાદવ છે, સાત્યકી એ બે રથ તૈયાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણનો. ભગવાન રથ ઉપર બિરાજિત થાય છે, તો ગુડાકેશ અર્જુનજી તરત જ એક શ્વેત છત્ર લઈને ઉતરે કૃષ્ણની ઉપર, એને એને ધૂપ તાપ ન લાગે એટલે સેવા કરે છે ભગવાન છત્ર લઈને. તો ઉદ્ધવજી અને સાત્યકી એક સુંદર વ્હાઈટ ચામર રીંગણા આપે ને, બહુ ભવ્ય દ્વારિકાધીશ પ્રમાણે હોય ને. તો ભગવાન કૃષ્ણ રથ ઉપર ઉભા છે, ત્યાં ચિહ્ન મનમાં બેસારો આ દ્રશ્યને, કે કૃષ્ણ જેના માથે મોર મુકુટ છે, જેના કમળ જેવા નેત્ર છે, જેની સુંદર નાસિકા છે, અને જેના કાનમાં કુંડળ જળહળે, અને જેના પવિત્ર સુંદર ચીકણા ગાલ ઉપર મોર મુકુટની અંદરથી લટકટ જે મુખને આવૃત કરી લીધી છે, અને જેના કંઠમાં વૈજંતી માલા છે, કૌસ્તુભ મણી છે, જેની છાતીમાં વક્ષસ્થળ ઉપર પીળી રેખા લક્ષ્મીજી બિરાજે છે, અને જેના ડાબા પડખે ભૃગુજીનું ચરણ છાપ છે, બાજુબંધ કેળી કંદોરો, સુંદર મણીઓથી જડેલી અનેક માળાઓ, એ પીળું પીતાંબર, નીલી ધોતી, અને સુંદર ભગવાન શ્યામ સુંદર એ રથ ઉપર બિરાજેલા, અને સાક્ષાત અર્જુનજી સુંદર વ્હાઈટ એક છત્ર ભરત ભરેલું લઈને ઉભા છે. દારૂકજી 4 ઘોડા વ્હાઈટ એ રથ તૈયાર રાખે છે, અને ઉદ્ધવ અને સાત્યકી શું કરે છે? પંખો નાખે છે ઠાકોર,
અને એ રથ ધીરે 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 દ્વારી હસ્તિનાપુર ના મેન રોડે હાઈવે મેન થી નીકળીને જાય છે. તો અનેક સ્ત્રીઓ કે સખી હાલલ જાય છે. કોણ જાય છે? અરે જો આખી દુનિયા જેના લીધે છે આ પાંડવોને વિજય દેનાર દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ જાય છે. તો દુઃખ અને સુખ બે હારે છે. એક તો ભગવાનને જોવાનું પરમ સુખ અને કાલથી જોવા નહીં મળે પરમ દુઃખ. અને આપસમાં બે સખીઓ બધી વાતો કરે છે. અન્યન્ય આસિત સંજલ્પ ઉત્તમ શ્લોક ચિંતસામ કૌરવેન્દ્ર પુરસ્ત્રી નામ સર્વ શ્રુતિ મનોહરમ. મોટા મોટા ભેદ ની રીચાઓ શ્રુતિઓમાં પણ જે જ્ઞાન નથી, ઋષિઓને પણ જે જ્ઞાન નથી, એ હસ્તિનાપુર ની સ્ત્રીઓને જ્ઞાન છે. ભગવાન છે આ. એ ક્યાં જાણે છો આ કોણ છે? આ કોણ છે? કારણ કે જેને આ સૃષ્ટિ કરી ને એ છે, સૃષ્ટિના સર્જનહાર છે, પ્રકૃતિ એની દાસી છે. કેટલું મોટું સૌભાગ્ય છે એ દ્વારિકાની રાણીઓનું કે કાલે એને આના દર્શન થશે. કેણે એવા 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 વ્રત તપ કર્યા છે કે આ પરમ પુરુષ એને પતિ રૂપે પ્રાપ્ત છે. એનો દિવ્ય સંગ, એના ચરણોની સેવા, એમના હાથનું ભોજન, આ આરોગ્ય છે. એ રાણીઓના કેવા તપ છે. અરે ભાઈ તો છે એ ગોકુળની ગોપીઓનું કે જેની અરે આ પુરુષે રાસ ખીલા છે. આવી બધી વાતો આ સ્ત્રીઓ કરે છે અને ભગવાન સાંભળે છે. હા બરોબર કહે છે. ભગવાનને તો કરોડો કાન છે. આમ તો બે કાન છે, આમ કરોડો કાન છે. બધું સાંભળે અને ખુશ થાય છે કે હા તમે સાચું કહો છો. આઈના ગુરુઓ જેવું નથી બોલતા. કળિયુગમાં અત્યારે શું કહે છે? કૃષ્ણ ભગવાન છે ને બીજા ભગવાનને હાથ નથી. ભગવાન નિરાકાર અને ભગવાન છે જ નહીં. એનથી થોડા અજ્ઞાની મોટા એમ કે છે બધા ભગવાન. આય ભગવાન, આય ભગવાન, બોલાય ભગવાન. એનથી મોટા અજ્ઞાની નહીં ભગવાન, નહીં ભગવાન બધા. અને એની વાહે લાખો ચેલાઓ હાલે છે બોલાવા મૂર્ખ્યા હોય. અને છેલ્લે હાડ માંસનું બનેલું આ તુચ્છ શરીર જે રાખ થઈ જવાનું છે માટી, એને ભગવાન માની ફોટા મંદિરમાં રાખે. અને જે શ્યામ સુંદર જેનો નીકળે છે એ આવું છે. સારું તો આ સ્ત્રીઓ છે ને કે જેને સાચી ભાન છે આજના ઋષિઓ ગુરુઓ કરતા. આ સ્ત્રીઓ પાસે જ્ઞાન લેવા જેવું છે. અને સ્ત્રીઓ પાસે જ્ઞાન ત્યારે છે કારણ કે એના ઘરવાળા વૈષ્ણવ છે, સત્સંગમાં લઈ ગયા છે. તો સાંભળ્યું હોય તો સ્ત્રીઓએ સત્સંગ કરેલો છે એનો અર્થ આ છે. કારણ કે એને ભગવાનનું સાચું જ્ઞાન છે. પટ્ટી નથી કરેલું. રુકમણીજી પણ સભામાં સાંભળતા એટલે એને ખબર હતી કૃષ્ણ ભગવાન. સિદ્ધવાન ધર્મ જાણાતું. હસ્તિનાપુરની સ્ત્રીઓ સત્યનું પરિભાષણ કરી રહી છે. અને એ સ્ત્રીઓના વચનોને સુખદેવ, વ્યાસ, સુત, શૌનક, ભૃગુ, અંગીરા આદિ ઋષિ મુનિઓ ગુણગાન ગાય છે. સ્ત્રીઓએ બોલેલું બોલે છે. એટલી ઊંચી સ્ત્રીઓ. પ્રભુપાદજીની ઇસ્કોન સંસ્થામાં આ સૌભાગ્ય છે. જે મોટા મોટા ગુરુ બની લોકો, જે લોકો ધર્મના નામે બીજાને અવળા ભગવાનને અવળા રસ્તે ચડાવે છે, અને આજે ઇસ્કોનની ફોરેનર સ્ત્રીઓ પ્રચાર કરે છે કે કૃષ્ણ ભગવાન છે. એનું નામ જોકો અમારે યાત્રામાં હતા એ માતાઓએ જોયા છે. ફોરેનર માતાઓ કેટલી પ્રચાર કરે, માગે છે કે અમને કૃષ્ણની ભક્તિ આપે, આશીર્વાદ આપે. અને જીવન હશે તો ત્યાં સુધી મેં કૃષ્ણની ભક્તિનો પ્રચાર કરે. સ્ત્રી થઈ અને અમુશાળાજી ધર્મમાં છે. કેટલો મોટો દુર્ભાગ્ય. પતિ મતલબ ગુરુ કહેવાય અને એને આગળ આવવું જોઈએ. આ ધારે નીકળે છે ક્યાં? જ્ઞાન ભક્તિમાં ડાઉન થઈ શકે. પણ અંત તો કોઈ સ્ત્રી કોઈ પુરુષ નથી, કોઈની હારે કોઈ સંબંધ નથી. આત્માનો સંબંધ કેવલ પરમાત્મા હારે છે. અને સર્વોપરિ ધર્મ એ છે. આ બધા તો શારીરિક ધર્મો ને મન થી ઘડી નાખેલા માનસિક ધર્મો અને થોડાક વર્ષના ધર્મ. સનાતન ધર્મ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. કૃષ્ણ નું ગંગાન કરવું અને સાંભળવું આ ધર્મ છે. ઋષિ મુનિઓ ભાગવત રામાયણ ને આ સ્ત્રીઓ આ સમજાવે. અને ભગવાન એ ગુણગાન સાંભળીને પરમ પ્રસન્ન થઈને પોતાની આંખોથી દ્રષ્ટિ કરી અને બધા ઉપર અમૃત વરસાવે છે, આશીર્વાદ આપે છે. આંખોથી મુખથી દેવાની જરૂર નથી. ભગવાન તો બધી ઇન્દ્રિયો અંગાની યસ્ય સકલંગ શક્તિ સમર્થ છે.
અને એ કહીને દ્વારિકા ની અંદર જયારે એ રથ આવે હસ્તિનાપુર થી અનેક શહેરોમાં થતો થતો દ્વારિકા ની અંદર એન્ટર થાય રથ, તો દ્વારિકા વાસીઓ ભગવાન શ્રી કૃષ્ણ ના સામૈયા સ્વાગત કરવા માટે બ્રાહ્મણો પૂજા વિધિ આરતી લઈ અને વડીલો નાના મોટા દ્વારકાના વાસીઓ કૃષ્ણ આવી રહ્યા છે એવા સમાચાર. એક પ્રશ્ન થાય, કેમ એને ખબર પડી સમાચાર? તો દ્વારિકાની બોર્ડર માં જેવો રથ પહોંચ્યો, સૌચ કાશે ધવલો દરો દરો, શુભદેવ ગોસ્વામી કે સુત ગોસ્વામી કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનો પાંચ જન્ય શંખ આવાહન કર્યો અને શંખ ને હાથમાં લીધો. હાથમાં લઈ અને નર્મ લાલ અરુણ બિંબ હોઠ હારે સ્પર્શ કરાવી અને હળવેથી અંદર જરાક હવા ફૂંક જવા દીધી. કેવો છે શંખ? એકદમ વ્હાઈટ શંખ છે, ધોળો ધવલો, ધવલ મતલબ ફૂલ વ્હાઈટ. અને કૃષ્ણ ની હથેળી કેવી છે? લાલ ગુલાબી. કૃષ્ણ ની હથેળી કેવી છે? બે હથેળી ગુલાબી છે અને એમાં વ્હાઈટ શંખ છે. અને એ શંખ નું મોઢું ભગવાનના લાલ હોઠ હારે ટચ થવાથી એ ભાગની અંદર અમુક રસ, ભગવાનનો રસ જઈ રહ્યો છે. તો એ કેવું લાગે છે? શુકદેવ ગોસ્વામી કે જે રીતે સરોવરમાં લાલ કમળ ઉપર હંસ બેઠો હોય અને ગાતો હોય એવું લાગે છે. જેવો સાહિત્યની ભાષા વર્ણન, કૃષ્ણના હાથમાં લાલ લાલ હથેળીઓમાં ગુલાબી હથેળીઓમાં એ વ્હાઈટ શંખ કેવો લાગે છે? જેવો નિર્મળ મન સરોવરની અંદર ગુલાબી કમળની ઉપર કોઈ હંસ બેઠો હોય અને હંસ પણ ગાય, એમાં શંખ પણ અવાજ કરી અને એ અવાજની ધ્વનિ, અરે કૃષ્ણનો શંખ ઓળખાઈ જતો. અર્જુનનો કોઈ પણ શંખ વગાડે ઓળખાઈ જતો પહેલા કે આ શંખ. જે રીતે અત્યારે મોબાઈલની રહી અમુક રાખે ને ફેમસ ઓળખાય એના ફેરવી નાખે. હું ઉદાહરણ કરું જે કઈ યાદ આવ્યું, તો કૃષ્ણ ઓળખાય જતો આ પાંચ જન્ય શંખ છે. અને શંખ કૃષ્ણ અલગ અલગ સ્ટાઈલમાં વગાડે છે. એ કુરુક્ષેત્રમાં વગાડે તો ને તો બધાનો હાર્ટ એટેક આવી ગયા દુર્યોધન અને એના બધાને માઇન્ડ માઇન્ડ બચ્યા. અને અહીંયા તો એને એના મિત્રોને સંદેશ આપ્યો દ્વારિકા કે આઈ એમ કમિંગ, હું આવી રહ્યો છું. ભગવાન ની શંખ ની ધ્વનિ સાંભળી તો પ્રજા આખી દ્વારિકા ઉપડી ગઈ ભગવાન ના સામે. અને એ વખતે જયારે ભગવાન ને એને પ્રત્યક્ષ જોયા દ્વારિકા વાસીઓએ, તો કેવા હતા કૃષ્ણ? સાંભળો બહુ પવિત્ર વર્ણન, સુત ગોસ્વામી જેવા મહાન સંત કરે અને 88,000 ઋષિઓ સાંભળે. એટલું જ નહીં, ત્યાર પછી અનંત અનંત લોકના અનંત અનંત લોકો વર્ષોથી આ વર્ણન સાંભળે છે જે તમારી સામે આજે કરી દઉં. બહુ પ્રાચીન અને પવિત્ર સત્ય ઇતિહાસ. કેવા લાગે છે કૃષ્ણ? તો કહે છે યથા ધનો ચાપ ઉડકે. જેવી રીતે એક કાળું વાદળ હોય, કાળું બ્રાઉન, તમે અત્યારે આપણે બે દિવસ પહેલા વાદળ તમે મોસમ જોઈએ તો બ્લેક કાળું વાદળ હોય જેમાં પાણી ભર્યું હોય એટલે કાળું હોય અને એમાં વીજળી થાય, વાદળની અંદર વીજળી થાય ને, અને વીજળી થાય અને એ વખતે ચંદ્ર અને સૂર્ય બે ઉગેલા હોય. જો કે આ બને નહીં, વાદળ હોય તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે વાદળો હોય અને એમાં વીજળી, અને વીજળી થાય તો કોઈ વહી જાય આમ, વીજળી કઈ રહે નહીં આમ, ઊભી ન રહે ને વીજળી. અને સાક્ષાત પ્રસૂન વર્ષે દ્વારિકાની પ્રજા કૃષ્ણ ઉપર ફૂલ નાખે છે, લીલા પીળા કોમળ. દ્વારિકામાં તો બહુ કલરના અને બહુ પવિત્ર પુષ્પો થાય, એ ફૂલ લઈને ગયા હતા. ખબર છે કૃષ્ણને ફૂલ પસંદ છે, ગીતામાં કહે છે પત્રમ પુષ્પ, ગજેન્દ્ર જે ફૂલ આપ્યું તો ભગવાન પહોંચાવી લે. તો ફૂલ બરસતા હતા લીલા પીળા ઇત્યાદિ લાલ. તો એ દ્રશ્ય કેવું હતું? તો કહે છે કે સૂર્ય અને ચંદ્ર બે સ્થિર થઈ ગયા હોય અને કાળા વાદળા સ્વરૂપ કૃષ્ણનું ઘનશ્યામ શરીર અને પીતાંબર વીજળી જેવું ફેરાતું હતું અને એ ચામર ઉદ્ધવ અને એ બે નાખતા હતા ધોળી ચામર, એ ચંદ્ર અને સૂર્ય જેવું હતું અને એ ફૂલો વરસતા હતા જાણે ઇન્દ્રધનુષ. ઇન્દ્રધનુષ જોયું છે તમે ક્યારે? રેઇનબો સેવન કલર્સ પ્રકૃતિમાં નિર્માણ થઈ જાય ગોળો, તો ફૂલોની વર્ષા એક ધારી અખંડ થતી. અને આવા રૂપને જયારે આ તો બહાર દૂરથી જોયું એને, તો દ્વારકાવાસીઓ નજીક ગયા થોડા. જેવી રીતે તમે ન્યાથી ક્યારેક ગૌરમિતાને જોવો છો, પછી ઉપર આવી એકદમ નજીક જાવ તો થોડો ઓર ક્લીન દેખાય ને. તો નજીક જઈને જોયું તો શું જોયું? સ્ત્રીઓ નિવાસો યસ્યો. અરે દ્વારકાધીશની છાતીની અંદર એક પીળી રેખા સાક્ષાત લક્ષ્મીજી બેઠા છે, જેને વક્ષ સ્ત્રીય, સ્ત્રી એટલે લક્ષ્મીજી, જેની છાતીમાં વક્ષસ્થળમાં નિવાસ લક્ષ્મીજીએ ઘર કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીજીને, કૃષ્ણને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ વરમાળા નાખી બધાને છોડીને, એટલે ભગવાન એને હૃદયમાં, કોઈ ભગવાનના ચરણમાં જાય તો ભગવાન એને હૃદયમાં રાખે છે. આ ભગવાનનો સ્વભાવ છે. લક્ષ્મીજી વિષ્ણુની ચરણમાં ગઈ, એને હૃદયમાં રાખ્યા. સ્ત્રીય નિવાસો યસ્યોરુ, તમારી સામે જે શ્લોક બોલાવ. અને સુદ ગોસ્વામી કે પાન પાત્ર મુખામ્બુજમ, અને મુખડું કેવું હતું? તો અમૃત સુધા રસ જેમાં ભર્યો હોય એવું પ્યાલો, એવું હતું. પ્રેમનું પરબ કહી શકાય. કૃષ્ણનું મુખ ચંદ્રની જે છટા છે અદભુત છે. અનેક ભક્તોએ બહુ સુંદર સુંદર ગાયું છે. ચીરકી ચટક લટક ન કુંડલ નકી, ભોકી મટક દેખ નેન કછુ વારી હૈ. બ્રજ ભાષામાં એક સંતે બહુ સુંદર લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પીતાંબર છે ને, આ રીતે માતા યશોદા મૂકી દે તો કૃષ્ણ આમ રાખતા નથી, એને ફરાવતા રહે અને હલાવીને નખરા છે ને. ભગવાન શ્યામ સુંદર સીધા નથી, એનું કામકાજ બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી, થોડું વાંકું ચોખ્ખું, તો ફેરાવતા રહે છે. તો ચીરકી ચટક દેખ સખી, અદારાણી કહે છે કે જો તો કરી આને, આની અદા જ ભોમકી મટક દેખ, અને આંખી સીધી નથી. લટકર ને કુંડલ લખી, અને કુંડલ ની મોઢું હલે આંખી હલે તો કુંડલ થોડા હરખા રહે, બધું આમ તેમ છે. બહુ સુંદર વર્ણન છે. રૂપકો નિધાન ગુરુ રૂપજી ને આજ ફેરી, બાંસુરી બજાય તન તપન બુજાઉ રે, એવો બનવારી બલિહારી જાઉં, તેરી આજ લેરી કુંજાય ને કમીઠી તાન ગાઉં રે. નંદ કે કિશોર ચિત ચોર મોર પંખ વાલે, બંસી વાળે સાવરે પિયારે ઇતિ આવ રે. બહુ સુંદર. નંદ કે કિશોર ચિત ચોર મોર પંખ વાલે, બંસી વાળે હે સાવરે, મેરી ગલી આવ રે. આવો આવો, તમારે બધાને નવા વર્ષમાં પ્રાર્થના કરવાની છે કે હે રાજા શ્યામ સુંદર, હે દ્વારકાધીશ ભાવનગરમાં આવો. ભગવાન પ્રાર્થના સાંભળીને આવે. તમે તમારી સામે આ પ્રસંગ આજના હું કામ લેતો છું? ભગવાન નવા વર્ષમાં આ બધું આપણે નીરને પવિત્ર થતા હતા, ભગવાનને શું પ્રાર્થના કરવાની? કુંતીની પ્રાર્થનાથી ભગવાન રોકાઈ ગયા, અને આવે એટલે પછી આપણે રોજ પ્રાર્થના કરવી છે, પછી જવા દેવાનું. નંદ કે કિશોર ચિત ચોર મોર પંખ વારે, બંસી વારે સાંવરે પિયારે તાવરે. વાસ્તવમાં ભગવાન તો છે જ, એના આવ્યા છે, પણ જો તમે પ્રેમથી પુકારો તો પ્રગટ થઈ જાય છે. કણ કણમાં વ્યાપ્ત છે, પણ આપણી તરફથી કમી છે. કેવલ પ્રેમથી એને પુકારવાનું, તો બધા ભક્તો રોજ ભગવાનને મહામંત્ર લઈને પ્રેમથી પુકારે, જીવન પવિત્ર કરે, તો નિશ્ચિત ભગવાન એમની પ્રિય રાધા શક્તિ ભક્તો વૈષ્ણવ સહિત આપણા હૃદયમાં, આપણા ઘરમાં, આપણા શહેરમાં, આપણા આંગણામાં નિત્ય રહેશે. અને ત્યારે આપણું ઘર, આપણું શરીર, આપણું મન નિત્ય વૃંદાવન થઈ શકે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન શિવ બ્રહ્મા સરસ્વતી ગણપતિ આદિ મોટા મોટા શક્તિમાન દેવી દેવતાઓ પણ કરી શકતા નથી, તો અલ્પમતી હું માણસ અજ્ઞાની દોષથી પરિપૂર્ણ કઈ રીતે કરીએ? પણ છતાં ગુરુમુખેથી કંઈક સાંભળ્યું, તમારા બધા ભક્તોના દર્શનથી ઉત્સાહને જે યાદ આવ્યું એ સંક્ષેપમાં કર્યું. 10:15 બંધ કરવાનો વિચાર પણ અમારા મેનેજમેન્ટ કમિટીએ કીધું કે 10:30 આજ કરો તો વાંધો નહીં, એટલા માટે મેં 10:35 સુધી ભગવાનના ગુણગાન ગાયા. બાહવો લોકપાલા નામ, આગળ શ્લોક ઘણો છે, કે જેની ભુજાઓમાં ઇન્દ્ર સૂર્ય યમ આદિ દેવતાઓ ટકે છે, જેની ભુજાથી બધા દેવતાઓ સુરક્ષિત છે. અને અંતે કહે છે સારંગાણામ પદાંબુજમ, અને ભક્તોના ચરણ કમલ જેના હૃદયમાં રહે છે, ભગવાનના હૃદયમાં ભક્તો નિવાસ કરે છે. આવું વર્ણન સુધ ગોસ્વામી આ બધું દ્વારિકાવાસીઓ જોઈ રહ્યા છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એની અમી દ્રષ્ટિ દ્વારિકાવાસીઓ તરફ નાખી રહ્યા છે અથવા ઢળાવી રહ્યા છે, વહેરાવી રહ્યા છે. અને દ્વારિકાવાસીઓ ધન્ય થઈ રહ્યા છે. અને એ જે લાભ એને મળ્યો, દ્વારિકાવાસીઓને જે ભગવાને કૃપા કરી, સૌભાગ્ય ઉગાડ્યું, પવિત્ર કર્યા અને આનંદમય કર્યા, એ જ કથાનું કોઈ શુદ્ધ ભક્ત દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી કોઈ શ્રવણ કરે તો એને પણ એ જ ફળ મળે છે. કારણ કે ભગવાનની કથા અને ભગવાનની લીલામાં કોઈ અંતર નથી. એટલા માટે મેં અલ્પમતિથી સૂક્ષ્મ પ્રયાસ કર્યો. ખૂબ ધન્યવાદ તમને બધાને, અને પુનઃ એકવાર તમારા ચરણોમાં નિવેદન કે દ્રઢ નિર્ણય પવિત્ર વૈષ્ણવ પ્રસંગમાં ભક્તિ કરવાનો નિર્ણય કરો અને પ્રયાસ કરો. સત્સંગ દ્વારા ભગવાન કૃષ્ણ તમને બધાને શક્તિ આપે એવી શુભકામના. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી, નિતાય ગૌર પ્રેમાનંદે. ધન્યવાદ. તો બધા કીર્તન કરશું. પહેલી વાર તો એક ગુરુવાર થઈ જાય, શુક્રવાર કૃષ્ણ નામ બળ કૃપાથી.